એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા શિખર પુરુષની વાત કરવાના છીએ જેમણે આધુનિકતાના ઉંમરે ઉભેલા ગુજરાતને કહી શકાય કે નવી દિશા ચીંધી. વિજયરે વૈદ્ય લિખિત ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકમાંનો લેખ યુગંધર નર્મદ આપણી આજની ચર્ચાનો આધાર રહેશે.
બરાબર.
આપણી આજની આ જે વાતચીત છે એનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે વૈદ્ય શા માટે નર્મદને માત્ર કવિ કે લેખક નહીં પણ આખા યુગના પ્રવર્તક, એક યુગંધર તરીકે જુએ છે. મતલબ એમનામાં એવું તે શું હતું?
અને આ સવાલનો જવાબ મને લાગે છે કે નર્મદના સમય અને એમના સંજોગોમાં જ છુપાયેલો છે. જુઓ, વિજયરાય વૈદ્ય જે મુદ્દા પર ભાર મૂકે છે ને તે ખૂબ જ રસપ્રદ છે.
કયો મુદ્દો?
કે નર્મદનો ઉદય એવા સમયે થયો જ્યારે મધ્યકાલીન ગુજરાતી કવિતાના છેલ્લા મોટા પ્રતિનિધિ કવિ દયારામ હજુ હયાત હતા.
ઓ હા, એ ખરું.
દયારામનું અવસાન થયું 1852માં, પણ નર્મદે તો લગભગ 1850-51ની આસપાસ અર્વાચીન શૈલીના ગદ્ય લેખનની શરૂઆત કરી દીધી હતી.
એટલે એક તરફ મધ્યયુગનો દીવો જાણે ટમટમી રહ્યો હતો અને બીજી તરફ આધુનિક યુગનો સૂરજ ઉગી રહ્યો હતો અને એનું નેતૃત્વ નર્મદે લીધું. આ સંક્રાંતિકાળ પોતે જ ઘણું બધું કહી જાય છે ને?
બિલકુલ. વૈદ્ય આ સમયગાળાને ખૂબ મહત્વનો ગણે છે. નર્મદનો જન્મ સુરતમાં 24 ઓગસ્ટ 1833ના રોજ.
હા.
અને જુઓ, એના પછીના જ વર્ષે 1834માં દયારામે પોતાનું છેલ્લું ગણી શકાય એવું મોટું કાવ્ય ગીતા મહાત્મ્ય પૂરું કર્યું. એક યુગનો અંત અને બીજાની શરૂઆત, લગભગ કાવ્યાત્મક ન્યાય જેવું લાગે ને.
ખરેખર. અને આ નવા યુગની શરૂઆત તો નર્મદે બહુ નાની ઉંમરે કરી દીધી. ફક્ત 16 વર્ષની ઉંમરે 1850માં મુંબઈમાં એમણે પેલી જુવાન પુરુષોની અન્ય બુદ્ધિવર્ધક સભા,
હા બુદ્ધિવર્ધક સભા,
એમાં પોતાનું પહેલું ભાષણ આપ્યું. અને વિષય પણ કેવો, મંડળી મળવાથી થતા લાભ.
હા. અને વૈદ્ય માને છે કે આ ઘટના ફક્ત એક યુવાનનું ભાષણ નથી. એમના મતે એ ભાષણ જ્યારે 1851માં લિખિત સ્વરૂપે પ્રગટ થયું ત્યારે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું પહેલું ધ્યાનપાત્ર શિષ્ઠ આધુનિક ગદ્ય લખાણ હતું.
એટલે ત્યાંથી શરૂઆત?
હા, વૈદ્ય માને છે કે અહીંથી આધુનિક ગદ્યનો પ્રવાહ ખરા અર્થમાં શરૂ થાય છે.
પણ વૈદ્ય દલપતરામના બાપાની પિંપરનો પણ ઉલ્લેખ કરે છે. એ તો 1845માં લખાયું હતું, નર્મદના ભાષણ પહેલા. તો પછી નર્મદના લખાણને આટલું બધું મહત્વ શા માટે?
સારો સવાલ છે. વૈદ્ય દલપતરામના પ્રદાનને સ્વીકારે છે એમાં ના નહીં, પણ નર્મદના લખાણમાં એમને એક નવી શૈલી, નવી વિચારધારા અને નવા યુગના મંડાણના સ્પષ્ટ સંકેતો દેખાય છે. કદાચ બાપાની પિંપર થોડું જૂની ધાટીનું હતું. જ્યારે નર્મદનું ગદ્ય શરૂઆતથી જ વધુ સીધું, તર્કબદ્ધ અને કદાચ પશ્ચિમી વિચારસરણીથી થોડું પ્રભાવિત હતું.
અને એમનું શિક્ષણ પણ અલગ હતું. આલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂશનમાં ભણ્યા હતા, જો કે કોલેજ છોડવી પડી હતી ને?
હા, સસરાના આગ્રહને કારણે 1.5 વર્ષમાં કોલેજ છોડવી પડી અને પછી પેલી રાંદેરમાં ટૂંકી શિક્ષકની નોકરી.
હા, જેને એ મહેતાજી ગીરી કહેતા.
બરાબર. એ સમય કદાચ એમના માટે પણ થોડો અકળામણનો હશે, પણ વૈદ્યના મતે એમના જીવનનો જે ખરો વળાંક આવ્યો ને એ 1855માં.
1855 શું થયું ત્યારે?
એમણે પોતાનું પહેલું પદ્ય લખ્યું. હવે એ રચના કદાચ કાવ્ય તરીકે બહુ ઊંચી નહોતી, પરંપરાગત શૈલીની હતી, પણ એનાથી નર્મદના મનમાં જાણે એક વીજળી થઈ ગઈ. એમને પોતાનો રસ્તો દેખાઈ ગયો
અને ત્યાં જ પેલો એમનો પ્રખ્યાત ઉદ્ગાર આવે છે, કવિતા એ જ મારી જડીબૂટી છે.
હા, હું તો એ જ કામ કરીશ ને શેર જુવાર તો મળી રહેશે.
બરાબર, એ જ.
કેટલો આત્મવિશ્વાસ!
આ ફક્ત શબ્દો નહોતા. વૈદ્ય કહે છે કે આ નર્મદના જીવનનું સૂત્ર બની ગયું. એક, સુરક્ષિત નોકરીવાળું જીવન છોડીને સાહિત્ય જેવા અનિશ્ચિત ક્ષેત્રમાં ઝંપલાવો, અને એ પણ ફક્ત પોતાની આંતરિક શક્તિ, પોતાની જડીબૂટીના ભરોસે. આ કોઈ સામાન્ય નિર્ણય નહોતો.
સાચી વાત છે. વૈદ્ય આને માટે ફિનોમિનન જેવો શબ્દ વાપરવાનું વિચારે છે, પણ આપણે એને એક અસાધારણ ઘટના કહી શકીએ. આ નિર્ણયમાં જે નિષ્ઠા હતી, જે સાહસ હતું, તે ખરેખર અદ્ભુત હતું.
અને આ જ નિષ્ઠા એમને આગળ લઈ ગઈ. એમનું આયુષ્ય તો બહુ લાંબું નહોતું, લગભગ 53 વર્ષ, પણ સાહિત્યિક કારકિર્દી લગભગ 34 વર્ષ ચાલી. અને વૈદ્ય નોંધે છે કે આ 34 વર્ષમાંથી માત્ર 7 વર્ષે જ એમણે નોકરી કરી.
હા, શરૂઆતમાં શિક્ષક તરીકે અને પછી છેક જીવનના અંતિમ તબક્કામાં ગોકુળદાસ તેજપાળ ધર્માદા ખાતાના મંત્રી તરીકે. પણ વચ્ચેનો જે મોટો ગાળો હતો એ સંપૂર્ણપણે સાહિત્યને જ સમર્પિત.
અને એ સમર્પણની પરાકાષ્ઠા એટલે પેલો 23 નવેમ્બર 1858નો દિવસ.
બરાબર, એ દિવસે એમણે શિક્ષકની નોકરી છોડી દીધી. વૈદ્ય લખે છે કે સાંજે નોકરી છોડીને ઘરે આવ્યા, પિતાને પણ જાણ ન કરી અને પોતાની કલમ સામે જોઈને આંખમાં આંસુ સાથે કહ્યું.
શું કહ્યું?
હવે હું તારે ખોડે છું. કલમને જ પોતાનો આશરો, પોતાનું સર્વસ્વ માની લીધું. આ કોઈ ભાવુક્ષણ નહોતી, આ એક પ્રતિજ્ઞા હતી.
કલમ જ એમનો આધાર. ખરેખર આ તો અસીધારા વ્રત જ કહેવાય, તલવારની ધાર પર ચાલવા જેવું.
વૈદ્ય આ જ શબ્દ વાપરે છે, અસીધારા વ્રત. અને નર્મદે આ વ્રત પૂરા 24 વર્ષ નિભાવ્યું, 1858 થી 1882 સુધી. કોઈ સ્થિર આવક નહીં, સમાજનો ડર નહીં, બસ લેખન. વૈદ્ય કહે છે કે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આવું સંપૂર્ણ સમર્પણ, આવું એકલવીર સાહસ કદાચ બીજે જોવા ના મળે.
અપ્રતિમ કહેવાય.
આ 24 વર્ષના તપનું ફળ જ આધુનિક ગુજરાતી સાહિત્યનો મજબૂત પાયો બન્યો.
તો ચાલો હવે એ પાયાના પથ્થરો એટલે કે નર્મદના પ્રધાનની વાત કરીએ. ગદ્યથી શરૂઆત કરીએ. વૈદ્ય નર્મદને અર્વાચીન ગુજરાતી ગદ્યના અગસ્ત્ય કહે છે. એમના ગદ્યની શૈલી કેવી હતી?
વૈદ્ય એને 4 શબ્દોમાં વર્ણવે છે, સરળ ને રૂઢ, મર્માણ ને પ્રૌઢ.
એટલે
કે ભાષા સરળ, લોકો સમજી શકે તેવી, રૂઢિપ્રયોગોવાળી, વાતના મર્મ સુધી પહોંચે અને છતાં ગંભીર, પરિપક્વ. અને એમણે ગદ્યના લગભગ બધા જ સ્વરૂપો ખેડ્યા, નિબંધ, ઇતિહાસ, ચરિત્ર, આત્મકથા.
મારી હકીકત
જાણે આવનારા લેખકો માટે ગદ્યના બધા રસ્તા ખુલી નાખ્યા.
બીઠા વિવેચકો શું કહે છે એમના ગદ્ય વિશે, જેમ કે રામનારાયણ પાઠક?
હા, વૈદ્ય રાવી પાઠક અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના અવલોકનો ટાંકે છે. પાઠક નર્મદની શૈલીના 3 તબક્કા જુએ છે. શરૂઆતમાં સીધી સાદી એકાગ્ર કાર્યોન્મુખ એટલે કે મુદ્દાસર, પછી વધુ સહજ ઘરગથ્થુ શબ્દોવાળી, અને અંતમાં ક્યારેક સંક્ષિપ્ત, લયબદ્ધ પણ થોડીક કૃત્રિમ લાગે તેવી.
અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી?
વિપ્ર ત્રિવેદી એને વધુ ભાવનાત્મક રીતે જુએ છે. અણસરખું વહેતું, સરળ, સ્પષ્ટ, રમતું, મર્માણું, ટકોરવાળું, ઉત્સાહી, ભાવવાહી, પણ સાથે એક મર્યાદા પણ ચિંધે છે, એ ગંભીર, સલાવર્ણ્ય, કલ્પનાભીનું નહીં.
અચ્છા, એટલે કલ્પનાનો વિલાસ કે ઊંડાણ ઓછું.
હા, કદાચ એવું કહી શકાય, જે પાછળના ગદ્યકારોમાં વધારે જોવા મળ્યું. મુખ્ય ગદ્યકૃતિઓ તો નર્મગદ્ય, રાજ્યરંગ, મારી હકીકત અને પછીનું ધર્મ વિચાર.
ગદ્યમાં તો એમણે મહારત હાંસલ કરી, પણ પદ્ય એટલે કે કવિતાની વાત આવે ત્યારે વૈદ્યનો સૂર થોડો બદલાય છે એવું લાગે છે. નર્મદની પોતાની ઈચ્છા તો કવિ બનવાની બહુ જ પ્રબળ હતી.
અત્યંત પ્રબળ. વૈદ્ય એને કવિ થવાની હોંશ કહે છે. અને લખ્યું પણ કેટલું બધું. નર્મ કવિતા 800થી વધુ પાના, એની અનુક્રમણિકા જ 15 પાનાની.
બાપરે, આટલું બધું!
હા, પણ વૈદ્ય સ્પષ્ટ માને છે કે આ જથ્થામાં ગુણવત્તા બધે સરખી નથી. એમના મતે નર્મ કવિતાનો મોટો ભાગ સાચી કવિતાની કક્ષાએ નથી પહોંચતો.
આટલી બધી ઈચ્છા, આટલું લખાણ, છતાં આવું કેમ? વૈદ્ય શું કારણ આપે છે? આ સમજવા જેવું છે.
વૈદ્ય આનું કારણ નર્મદના પ્રગતિવાદમાં જુએ છે. એમના મતે નર્મદે કવિતાને શુદ્ધ કલા તરીકે, સૌંદર્યની ઉપાસના તરીકે ઓછી જોઈ
અને સામાજિક સુધારાના સાધન તરીકે વધુ જોઈ.
બરાબર. જાગૃતિ, દેશભક્તિ, સુધારો, આ બધા ઉદ્દેશ્યો પાર પાડવા માટે એમણે કવિતાનો ઉપયોગ કર્યો. જાણે કવિતા એક ભૂંગળ બની ગઈ જેનાથી એ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડે.
એટલે સામાજિક ઉદ્દેશ્ય કલાત્મકતા પર હાવી થઈ ગયો, પ્રચારકે કવિને દબાવી દીધો.
વૈદ્યનું વિશ્લેષણ એ જ કહે છે, કવિતા લખતી વખતે નર્મદ મોટે ભાગે રસલોકમાં લીન થવાને બદલે કાવ્યેતર વિષયો એટલે કે બાહ્ય મુદ્દાઓ પર જ ધ્યાન આપતા રહ્યા. જે કવિ રચનાના આંતરિક સૌંદર્યમાં ડૂબી ન શકે એ ઉત્તમ કાવ્ય કેવી રીતે આપે?
મુદ્દાની વાત છે.
એટલે એમની મોટાભાગની કવિતા વૈદ્યના મતે પ્રચારલક્ષી બની ગઈ, શુદ્ધ કલાકૃતિ નહીં.
આ તો વૈદ્યની એક મોટી ટીકા કહેવાય, પણ શું એ નર્મદની બધી જ કવિતાને નકારી કાઢે છે? એવું તો નહીં હોય ને?
ના ના, બિલકુલ નહીં. વૈદ્ય નર્મદની કેટલીક રચનાઓને તો ખૂબ જ ઊંચું સ્થાન આપે છે. ચાર કાવ્યોને તો સુવર્ણ કક્ષાના ગણે છે.
કયા ચાર?
એક તો આપણું રાજ્યગીત જય જય ગરવી ગુજરાત, બીજું કબીરવડ, ત્રીજું શૌર્યગીત યાહોમ કરીને પડો, અને ચોથું પત્નીના અવસાન પર લખેલું શોકગીત અવસાન સંદેશ. આ ચાર એમની પ્રતિભાના ઉત્તમ ઉદાહરણ છે.
અને આ સિવાય બીજી કેટલીક રજત કક્ષાની પણ ગણાવે છે?
હા, જેમ કે બ્રહ્મબાલા, ફરી જો બન્યું આપે, વીરસિંહ, હિન્દુઓની પડતી વગેરે. વૈદ્ય કહે છે કે નર્મદના વિશાળ કવિતારણના પ્રવાસમાં આ સફળ રચનાઓ મીઠા વિસામા જેવી છે.
સરસ. એટલે કાવ્ય શક્તિ તો હતી, પણ કદાચ હંમેશા પૂરી રીતે પ્રગટ ન થઈ શકી.
બરાબર. હવે ગદ્ય પદ્ય સિવાય એમનું એક બીજું મોટું પ્રદાન નર્મકોશ, એના વિશે શું કહે છે વૈદ્ય?
હા, પહેલો ગુજરાતી શબ્દકોશ.
વૈદ્ય એને નર્મદના અથાગ પરિશ્રમ અને ભાષા પ્રત્યેની નિષ્ઠાના પ્રતીક તરીકે જુએ છે. એ જમાનામાં આવું કામ કરવું એ જ મોટી વાત હતી. અને અહીં વૈદ્ય વિશ્વનાથ ભટ્ટનો એક મત ટાંકે છે જે બહુ રસપ્રદ છે.
શું મત છે?
વિશ્વનાથ ભટ્ટ નર્મકોશની રચનામાં જે સૂઝ, પદ્ધતિ અને સર્જનાત્મકતા છે ને, એના એટલા વખાણ કરે છે કે એને કાવ્યની કક્ષાએ મૂકે છે.
એક શબ્દકોશને કાવ્ય કેવો, આ તો ખરેખર અદ્ભુત કહેવાય.
ચોક્કસ. એ નર્મદની બહુમુખી પ્રતિભા દર્શાવે છે. હવે આપણે નર્મદના વ્યક્તિત્વના બીજા પાસા જોઈએ, સુધારક નર્મદ અને પછી વેદાંતી નર્મદ. આ પણ ચર્ચાનો વિષય રહ્યો છે.
શરૂઆતમાં સુધારા પ્રત્યે એમનો અભિગમ કેવો હતો? શું શરૂઆતથી જ ક્રાંતિકારી હતા?
વૈદ્ય કહે છે કે ના, શરૂઆતમાં લગભગ 1860 પહેલા નર્મદનો સુધારાનો ખ્યાલ વિધવા વિવાહ કે જ્ઞાતિભેદ જેવા મુદ્દા પૂરતો નહોતો. એમનું ધ્યાન દેશમાં ઉદ્યોગ વધે, લોકોમાં સંપ વધે, લોકો જાગૃત થાય એના પર વધુ હતું, વધુ બૌદ્ધિક અને રાષ્ટ્રલક્ષી.
પણ પછીથી તો એ ઉગ્ર સુધારક તરીકે ઓળખાયા, ખાસ કરીને વિધવા વિવાહના મુદ્દે ઘણા વિવાદો થયા.
હા, પાછળના તબક્કામાં, ખાસ કરીને 1860 પછી, નર્મદ વધુ આક્રમક બન્યા. એમના જીવનમાં આવેલી બે વિધવા સ્ત્રીઓ સવિતા ગૌરી અને નર્મદા ગૌરી, જેમની સાથે એમણે લગ્ન કર્યા, આ ઘટનાઓ એમને વધુ મક્કમ બનાવ્યા.
પેલો જદુનાથજી મહારાજ સાથેનો વિવાદ પણ ખરો ને?
હા, એ જાહેર વિવાદ અને પછી નાગરીનાથ દ્વારા થયેલો બહિષ્કાર, આ બધું એમનો સુધારાવાદી જુસ્સો અને સમાજ સામે લડવાની હિંમત દર્શાવે છે.
પણ પછી આટલા જુસ્સા પછી જીવનના ઉત્તરાર્ધમાં લગભગ 40 વર્ષ પછી એમનામાં ફરી બદલાવ આવ્યો, વેદાંત તરફ વળ્યા. આ બદલાવને વૈદ્ય કેવી રીતે સમજાવે છે?
વૈદ્ય આ તબક્કાને વૃક્ષરાજ વેદાંતી નર્મદ કહે છે. આ સમયમાં એમણે ધર્મ અને તત્વજ્ઞાન પર ઊંડું ચિંતન કર્યું, ધર્મ વિચાર, આર્યોત્કર્ષ જેવા ગ્રંથો લખ્યા. પહેલી નજરે આ વિરોધાભાસી લાગે, ખરું ને? એક ક્રાંતિકારી સુધારક અને પછી વેદાંતી.
હા, લાગે તો ખરું. વૈદ્ય આને વિરોધાભાસ માને છે?
ના, વૈદ્ય આને વિરોધાભાસ કરતા વ્યક્તિત્વના વિકાસના જુદા જુદા તબક્કા કે પાસા તરીકે જોવાનું સૂચન કરે છે. એ માને છે કે નર્મદની સંવેદનશીલ પ્રકૃતિ અને જીવનના અનુભવોએ આ પરિવર્તન આણ્યું હશે. એટલે જ વૈદ્ય બંને નર્મદને આદર આપે છે અને કહે છે, હું તો બેઉને લાગુ પાય, નમો નમો.
અચ્છા.
અને એ પણ નોંધે છે કે આ વેદાંતી નર્મદનો પ્રભાવ મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા પછીના ચિંતકો પર પડ્યો.
જોકે એમના પાછળના કેટલાક લખાણો, જેમ કે પેલો સુધારો ને સુધારાવાળા લેખ, એની ટીકા પણ થઈ છે.
હા, થઈ છે. વૈદ્ય એનો ઉલ્લેખ કરે છે. ધર્મ વિચારમાંનો આ લેખ ઘણો ઉગ્ર છે અને થોડો પ્રત્યાઘાતી, રિએક્શનરી લાગે છે. વૈદ્ય આને કદાચ નર્મદના કડવા અનુભવોનું પરિણામ ગણે છે, પણ એની નોંધ લેવી જરૂરી સમજે છે.
સારું, તો આટલી બધી ચર્ચા પછી આપણે મૂળ વાત પર પાછા આવીએ. વૈદ્ય નર્મદને શા માટે આધુનિક યુગના યુગંધર અને પ્રથમાગ્રણી કહે છે? શું છે એમની વિશિષ્ટતા?
વૈદ્ય આનો જવાબ નર્મદની સરખામણી એમના પહેલાના લોકો સાથે કરીને આપે છે. રણછોડદાસ ગિરધરભાઈ, દુર્ગારામ મહેતાજી, કવિ દલપતરામ આ બધાએ પોતપોતાના ક્ષેત્રમાં શરૂઆત કરી. શિક્ષણ, સુધારો, લેખન.
હા, પાયો નાખ્યો.
પણ વૈદ્યના મતે નર્મદમાં જે તીવ્રતા હતી, જે સાહસ હતું, જે આત્મશ્રદ્ધા હતી, જે વ્યાપક દ્રષ્ટિ હતી, એ એમને અલગ પાડે છે.
કયા પરિબળો એમને આ સ્થાન અપાવ્યું? શું કહેશે વૈદ્ય?
વૈદ્ય કેટલાક મુખ્ય પરિબળો ગણાવે છે. એક તો એમનું અંગ્રેજી શિક્ષણ, એલ્ફિન્સ્ટનવાળું, એનાથી નવા વિચારો આવ્યા. દલપતરામ પાસે આ પ્રત્યક્ષ અનુભવ નહોતો.
બીજું
પેલી બુદ્ધિવર્ધક સભા સાથેનું જોડાણ, એનાથી જાહેર જીવનનો અનુભવ મળ્યો. ત્રીજું, ગુજરાત અને ગુજરાતી ભાષા પ્રત્યેનો ઊંડો પ્રેમ, જય જય ગરવી ગુજરાત એનું પ્રમાણ છે.
અને પેલું સાહસ અને આત્મવિશ્વાસ, અસી ધારા વ્રત.
હા, એ તો ખરું જ. અને છેલ્લે એમની ભાવોત્કટતા. એમની પ્રકૃતિ બહુ સંવેદનશીલ અને આવેગવાળી હતી. આ તીવ્રતા જ પરિવર્તન માટે જરૂરી હતી.
એટલે પુરોગામીઓએ શરૂઆત કરી, પણ નર્મદે એ શરૂઆતને એક મોટા આંદોલનમાં, એક નવા યુગમાં ફેરવી નાખી.
બરાબર. વૈદ્ય એક સરસ રૂપક વાપરે છે. એ કહે છે કે પુરોગામીઓએ જે ચીલા પાડ્યા હતા, એટલે કે કાચા રસ્તા, એના પર નર્મદે મહેનત કરીને પાકી સડકો બનાવી અને ભવિષ્યના લેખકો માટે તો સુશોભિત રાજમાર્ગ તૈયાર કરી આપ્યા.
વાહ, સરસ રૂપક છે.
એમના વગર આધુનિક ગુજરાતી સાહિત્યનો વિકાસ કદાચ જુદો હોત અથવા ધીમો હોત. એમનું કામ પાયાનું હતું, દિશા આપનારું હતું, એટલે જ એ યુગધર છે.
હા, વિશ્લેષણ ખરેખર નર્મદના મહત્વને એક નવી જ રીતે સમજાવે છે. વૈદ્યની દ્રષ્ટિએ નર્મદ ફક્ત સાહિત્યકાર નથી, પણ એક ઐતિહાસિક બળ છે.
ચોક્કસ. જો આપણે વૈદ્યના આખા વિશ્લેષણનો સાર કાઢવો હોય તો ત્રણ મુખ્ય મુદ્દાઓ સામે આવે છે.
કયા ત્રણ?
પહેલું, નર્મદનું ગદ્ય. એ અર્વાચીન ગુજરાતી ગદ્યનો પાયો છે. સરળ, રૂઢ, મરમાળું, પ્રૌઢ, ભલે કલ્પના કે લાલિત્ય ઓછું હોય, પણ કાર્યસાધક અને પ્રભાવશાળી.
બીજું,
કવિ તરીકે નર્મદ. અહીં પહેલો સંઘર્ષ દેખાય છે, કવિ બનવાની ઈચ્છા અને કવિતાનો સામાજિક ઉપયોગ, પ્રગતિવાદ. આ બીજા પાસાએ કલાને નુકસાન કર્યું, પણ જ્યારે પ્રતિભા મુક્ત વહી ત્યારે જય જય ગરવી ગુજરાત જેવી રચનાઓ પણ મળી.
અને ત્રીજું, સૌથી મહત્વનું.
ત્રીજું, યુગંધર તરીકે નર્મદ. એમનું અપ્રતિમ સાહસ, બહુમુખી પ્રતિભા, અંગ્રેજી કેળવણી, તીવ્ર ભાવનાત્મકતા અને સમર્પણ, આ બધાને કારણે વૈદ્ય એમને યુગંધર કહે છે. એમણે માત્ર સાહિત્ય નોખતું સર્જ્યું, એમણે એક નવા યુગના દરવાજા ખોલ્યા હતા.
બરાબર. આ ત્રણેય મુદ્દા વૈદ્યના વિશ્લેષણને સ્પષ્ટ કરે છે. અંતમાં એક વિચાર આવે છે જે આ ચર્ચામાંથી જ ઉદ્ભવે છે. વૈદ્ય નર્મદની કવિતાની મર્યાદા માટે એમના પ્રગતિવાદને જવાબદાર ગણે છે, એટલે કે કલાનો ઉપયોગ સામાજિક ઉદ્દેશ્ય માટે કરવો. તો શું આનો અર્થ એવો થાય કે કલા અને સામાજિક પ્રતિબદ્ધતા હંમેશા એકબીજાના વિરોધી જ હોય? શું કલાએ હંમેશા સામાજિક ઉદ્દેશ્યની વેદી પર બલિદાન આપવું જ પડે?
આ તો સનાતન પ્રશ્ન છે, કલા અને જીવનનો સંબંધ. નર્મદના કિસ્સામાં વૈદ્યના મતે સામાજિક ઉદ્દેશ્ય કલા પર હાવી થયો હતો.
તો શું આજનો લેખક કે કલાકાર સમાજ પ્રત્યેની જવાબદારી અને કલાના પોતાના ધોરણો વચ્ચે કોઈક સંતુલન શોધી શકે? એવું સંતુલન જે કદાચ નર્મદ માટે પડકારરૂપ હતું, કે પછી આ સંઘર્ષ ચાલતો જ રહેવાનો?
આ એક એવો પ્રશ્ન છે જે નર્મદના જીવન અને એમના કાર્યમાંથી આજે પણ આપણને વિચારવા પ્રેરે છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.